તારીખ 12/8/1997 ડાયરીના બોલ નંબર 156 પર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 110
ને કેવા કેવા પરિણામ ન હોવા જોઈએ એટલે કે કેવા પરિણામનો અભાવ આત્માર્થતાને લીધે સહેજ હોય છે એ વિશે ચાલે છે. પ્રમાદનો અભાવ, પ્રમાદ એટલે સ્વકાર્યનું ઉલ્લસિત વીર્યનો સ્વકાર્યના ઉલ્લસિત વીર્યનો અભાવ, ઉલ્લાસિત વીર્યથી સ્વકાર્ય કરે આત્માર્થી જીવ એનો અભાવ હોય તો એ આત્માર્થી ન હોય. સ્વકાર્ય માટે ઘણો ઉત્સાહ હોવો જોઈએ. જેમાં સુખની કલ્પના કરી છે એવા ઈચ્છિત પદાર્થની પ્રાપ્તિ થતા કેવો ઉત્સાહ આવે છે, વેપારીને પૈસા કમાવામાં કેવો ઉત્સાહ આવે છે, હોશિયાર વિદ્યાર્થીને ભણવામાં કેવો ઉત્સાહ આવે છે, એ તો એક લૌકિક દાખલા છે. આમાં તો સિદ્ધપદની પ્રાપ્તિ છે, જેના ફળ સ્વરૂપે સિદ્ધપદની પ્રાપ્તિ થાય એ માટે કેટલો વીર્યોલ્લાસ હોય. એટલે ઉલ્લાસિત વીર્યનો અભાવ હોય તે વખતે પરિણામો ઉપર ઉપરથી શાંત દેખાતા હોય, કશાયની મંદતાવાળા દેખાતા હોય, તો પણ તે કશાયના ભારથી પ્રમાદિત થયા છે એમ સમજવું. એમાં કશાય ભરેલો છે, પ્રમાદની અંદર કશાય ગર્ભિતપણે ભરેલો છે એમ સમજવું. કેટલો મોટો લાભ જતો કરીએ છીએ એ વિચારવું જોઈએ. બે પડખા વિચારવા, જીવનો એવો સ્વભાવ છે કે થોડું પણ નુકસાન અમથું ચલાવે નહીં. તમે ખિસ્સામાંથી કઈ કાઢવા ગયા એમાં પરચુરણ પડી ગયું, એવું ફિક્કા. આજે 10-20 પૈસા ની બિના મતલબ થોડા ભી નુકસાન કોઈ બરદાસ્ત કરને કો તૈયાર નહીં હૈ. પાણીના માટલામાંથી પાણી હાલ્યું જતું હોય, તિરાડ ન દેખાય એવી હોય પણ પાણી ચાલ્યું જાય છે, બતાવે છે કે માટલું ઘડીકમાં અડધું થઈ ગયું. મ્યુનિસિપાલિટીમાં પાણી ઘણું આવે છે, ભલે ઢોળાઈ જાય એવું કોઈ રાખે છે? પાણી ઢોળાયું પણ જો જીવ સહન કરવા તૈયાર ન હોય તો ઘી ઢોળાય સહન કરવા તૈયાર હોય? અમૃતની જગ્યાએ ઝેર ખાવું પડે છે, અમૃત ઢોળાઈ જાય છે અને ઝેર ખાવું પડે છે, એવું લાભ નુકસાન છે. સમજે તો તરત બંધ થઈ જાય. 48 શાસ્ત્ર અધ્યયન તથા શાસ્ત્ર શ્રવણ તત્વચર્ચા વગેરેમાં એવો પ્રકારનો હોય કે જેથી વિકલ્પ વૃદ્ધિ થાય. બહુ વાંચે, બહુ સાંભળે, બહુ ચર્ચા કરે ને પછી વિચારો વધી જાય, એવો પ્રકાર નથી જવાનો. વિચારો શાંત થઈને નિર્વિકલ્પતામાં જવાનો છે, એ લાઈનને એ રસ્તો પકડવાનો છે. એના બદલે નિશ્ચયથી આમને વ્યવહારથી આમ નાનું આમ નાનું આમ નાનું આમ નાનું એ જે પરિસ્થિતિ થાય છે એ સ્વાધ્યાયની અયથાર્થ પદ્ધતિને લઈને થાય છે. અથવા ધ્યેય શૂન્ય હેતુ શૂન્ય પ્રવૃત્તિ હોવાથી એવું થાય છે. એને સંકલ્પ વિકલ્પ પ્રતિબંધ કીધો છે. ચાર પ્રતિબંધમાં એક સંકલ્પ વિકલ્પ પ્રતિબંધ છે, આનું નામ છે. પ્રતિબંધ એટલે અટકવાનું સ્થાન. કેવી રીતે અટકો? આત્મકલ્યાણને છોડીને અટકો. આત્મકલ્યાણ રહી ગયો કોને વિકલ્પ વિધા. આચાર્યોને કેટલો ક્ષોભ સમાય છે. વિશ્વ સ્વામી એ 31 વોલ્યુમ લખ્યા. કેટલા? 31. બહુ વિકલ્પ વધી ગયા છે. આવા આવા 31 વોલ્યુમ લખ્યા છે. ધવળ જય ધવળ ને મહાધવળ ના થઈને એને ધવલા ટીકા કહે છે. પણ નિર્વિકલ્પ થતા થતા લખ્યા છે. વિકલ્પ નથી લીધો પણ નિર્વિકલ્પ થતા થતા લખ્યા છે. લખતા લખતા વારંવાર નિર્વિકલ્પ થઈ જાય. પણ સૂક્ષ્મ ઘણો હતો અને એમને એમ લાગ્યું કે જીન માર્ગનો જે વૈભવ છે, જ્ઞાન વૈભવ છે, એનાથી જગત અજાણ છે, એનાથી આ દુનિયા અજાણી છે. પોતાની પાસે વૈભવ હતો, ગ્રંથમાં મૂકતા ગયા. એમને જે કોઈ પ્રત્યક્ષ મળતા ત્યારે એવી છાપ લઈને જતા, આ તો કોઈ સર્વજ્ઞ લાગે છે. અન્ય મતીઓને એમ કેવું પડે કે જૈન ધર્મના સર્વજ્ઞને જોવા આવે તો વિરસન સ્વામીને મળી આવો, તમને ખબર પડે કે સર્વજ્ઞ હોય છે, ત્યાં બને છે, કોઈ સર્વજ્ઞ થાય છે. એટલો વિશાળ ક્ષોભ સમતો. પણ નિર્વિકલ્પતા પણ એવી જ છે, મણિદશાને યોગ્ય નિર્વિકલ્પતા હતી. એ જુદી વાત છે. આખી ક્ષોભસમ વધવો જુદી વાત છે, વિકલ્પ વધવો એ જુદી વાત છે. વિકલ્પ વધે છે ત્યારે ભાવમાં ડામાડોળ પણ હોય છે અને હા વિક્ષેપ હોય છે, ડિસ્ટર્બન્સ જેને કહે છે. જ્ઞાનીઓને શાંતિ હોય છે અને વસ્તુનું સ્વરૂપ એમના જ્ઞાનમાં સુવ્યવસ્થિતપણે ભાષ્યમાન હોય છે, એટલે ડામાડોળ પણ નથી થતો. સ્વપર પદાર્થનું ભેદ વિજ્ઞાન વર્તે છે જબરદસ્ત. આમાં કઈ થાય નહીં. પણ જ્ઞાન થયા પહેલા મુમુક્ષુની ભૂમિકામાં આત્માર્થીનો અભાવ, આત્માર્થિતાનો અભાવ હોય ત્યારે અધૂરો નિશ્ચય હોય, અપરિપક્વ વિચાર દશા હોય, અનેક જગ્યાએ શંકાઓ પડતી હોય, એવી શંકાશીલતા હોય અને કોઈની પ્રકૃતિ એવી શંકા કરવાની હોય, અમથી અમથી શંકા ઉઠાવે, વિભ્રમ ઉત્પન્ન થાય મતિ દોષને લીધે, કુતર્ક ઉપજે, ન્યાય વિરુદ્ધના તર્કને કુતર્ક કહે છે. આ બધા કારણોને લઈને વિકલ્પ વધી જાય, વિકલ્પ વધી જાય ત્યારે અશાંતિ વધી જાય. શું વધી જાય? અશાંતિ વધે. અને આ માર્ગ છે શાંતિનો, શાંતિ પ્રાપ્ત કરવાનો. એટલે બીજી રીતે વિચારીએ તો આત્માર્થીને અધૂરા નિશ્ચયનો અભાવ હોય છે. નિશ્ચય બરાબર એનો વ્યવસ્થિત હોય છે, પરિણામમાં ડામાડોળપણાનો અભાવ હોય છે, કુતર્કનો અભાવ હોય, શંકાશીલતાનો અભાવ હોય, વિભ્રમનો અભાવ હોય, વિકલ્પ વૃદ્ધિ થાય તે પ્રકારની એની રીત ન હોય તત્વજ્ઞાનને સમજવાની, એવી ઊંધી રીતનો ઊંધી રીતનો અભાવ હોય એ પ્રકાર આત્માર્થે ન હોય છે. પછી લૌકિક અભિનિવેશ અને શાસ્ત્રીય અભિનિવેશ એ બંનેનો અભાવ. લૌકિક અભિનિવેશમાં લોકમાં જે જે વસ્તુ અને વાતોનું મહત્વ ગણાય છે તેની મહાત્મ બુદ્ધિ તે લૌકિક અભિનિવેશ છે. શું છે? એમાં આબરુ, કીર્તિ, શોભાયમાન ગ્રહ, ઘર, આરંભ, પરિગ્રહ, અને પોતાનો અનેક પ્રકારે થતો દેખાવ, શરીરથી, કપડાથી, વાકચાતુર્યથી, અને મન વચન કાયાની ચેષ્ટાથી એમાં, એ બધામાં આત્માને છોડીને ક્યાંય પણ મહત્વ લૌકિક પદાર્થોમાં આવવું, લૌકિક રીતમાં આવવું, એવી મહાત્મ બુદ્ધિ એવો અભિપ્રાય, અભિપ્રાયને ભૂલ છે, એને લૌકિક અભિનિવેશ કહે છે. એ આત્માર્થીને ન હોવા જોઈએ. બેનશ્રી એક બહુ સરસ વાત કરતા હતા, તો ઓછા બોલા હતા, પ્રકૃતિગત રીતે નાનપણથી જ ઓછા બોલા હતા, નાન થયા પછી તો ગંભીરતા વધી એટલે બહુ ઓછું બોલતા હતા. એક તો પ્રકૃતિગત રીતે ઓછા બોલવાની ટેવ, ને એમાં વિશેષ ગંભીરતા થઈ ગઈ. જાતિ સ્મરણ જ્ઞાન વાળાને વિશેષ ગંભીરતા પણ વિશેષ હોય છે, કેમ કે ઘણા ઉલટા સુલટા પ્રસંગો યાદ આવે એટલે અંદર બધું સમાઈ જાય ગંભીરતામાં. પછી ન બોલે ત્યારે કોઈ કોઈ પ્રસંગોમાં નહીં બોલવાને કારણે લોકો ખોટું અનુમાન કરે, આમ આમ આવવું જોઈએ એટલે બોલતા નથી બોલતા, એની પાછળ આમ કારણ હોવું જોઈએ. અથવા બહુ દાદી સમજણ ન પડતી હોય તો ન બોલે, દાદી સમજણ પડતી હોય દાદી બોલે, જાણે એના જેવું શું એવા અનુભવ પણ એમને થયેલા કે લોકો એમને કિંમત ઓછી આખે, પણ લોકો ગભી નિવેશ હતો નહીં, એટલે લોકો ગભી નિવેશ નતો તો એ સમાધાન એમને કેવી રીતે આવતું હતું સમજવા જેવી વાત તો એ છે. કે ભલે લોકો આપણી ઓછી કિંમત મૂકે, પ્રસિદ્ધિથી તો લોક પરિચય વધશે. ગુરુદેવ એટલી પ્રશંસા કરતા હતા તો પણ એ સમાજના પ્લેટફોર્મ ઉપર નહોતા આવતા, એટલી વિચક્ષણતા હતી, સામાજિક પ્લેટફોર્મ પર નહોતા આવતા. કોઈ એમ કે કંઈક બે શબ્દ આપ સંભળાવો ને તો ગુરુદેવ કે છે ને એટલું બધું એને કઈ જાવ ને, ગુરુદેવ બધું કે છે. હું ગુરુદેવ પાસેથી જ સમજી છું, આત્મા બોલતા પણ મને ત્યાંથી જ આવડ્યું છે. એ પહેલા મને આત્મા બોલતા નહોતું
આવડતું.
એટલે મોટા પુરુષ નો હવાલો આપી દે, વાત પૂરી થઈ ગઈ. બહુ વિચક્ષણ હતા. એટલે આ સ્પષ્ટીકરણ એકવાર એમણે આપેલું આવું, નહીં તો ખબર ન પડે માણસને કે કેમ ઓછું બોલે છે. પણ એવું સ્પષ્ટીકરણ આપેલું, ઘણી વાર એવું બને કે લોકો ઓછી કિંમત કરે. સારું, આપણે શું કામ છે કિંમત કરે. હા, એટલે મારી હાજરી હતી, ચર્ચાઓ ચાલતી હતી, મારી વાત હતી. હા, અહીંથી વિચક્ષણ નીકળ્યા. એમને જાતિ સ્મરણ હતું, પૂર્વ ભવમાં બહુ કડવો અનુભવ થઈ ગયો. એટલે પછી આ ગયા ભવમાં ભરત નામ હતું, આ ભવમાં ભરત નામ હતું, મનુષ્યમૂર્તિ મનુષ્ય થયેલા. નક્કી કરી નાખ્યું કે આપણે બોલવું નથી. જળ બુદ્ધિ વાળા હોય ને એવો દેખાવ કરી નાખ્યો, મારામાં બુદ્ધિ જ નથી, આ તો સંવેદના. જ્ઞાની પુરુષ હતા, લોકો બધાને જળ ભરત કહેવા માંડે. હા, જળ ભરત જેવો માણસ છે. અત્યારે તો એ કહેવત થઈ ગઈ છે, કોઈ માણસ એવો હોય મંદ બુદ્ધિ વાળો તો જળ ભરત છે, જવા દો ને, કઈ નહીં સમજે. જ્ઞાની હતા, વિચક્ષણતા હતી, લોકો નો પરિચય ચાલ્યા. અમને વેગના જ્ઞાન દશામાં આત્માર્થી હોય ત્યારથી એમણે આ વાત કેળવી હોય છે પોતાના પરિણમનની અંદર. શાસ્ત્રીય અભિનિવેશ નો અભાવ, અભિનિવેશ બે પ્રકારના છે, લૌકિક અને શાસ્ત્રીય. શાસ્ત્રીય અભિનિવેશમાં પણ બે પ્રકાર છે, એક પ્રશસ્ત અને એક અપ્રશસ્ત. આત્માર્થ સિવાય, એટલે આત્માર્થને છોડીને શાસ્ત્ર નું ભણતર અને શાસ્ત્રના જ્ઞાન અનુસારની વિકલ્પવાળી માન્યતા, કેવી વિકલ્પવાળી માન્યતા, ઓલી સમ્યક શ્રદ્ધા નહી. નવે તત્વની વ્યાખ્યા બરાબર શાસ્ત્ર પ્રમાણે કરે ને, એમ કે હું એમ જ માનું છું, પણ એમાં જરાય આત્માર્થ શરતો ન હોય એવો પ્રકાર હોય ભણતરને લઈને. પછી એ બધા શાસ્ત્ર જ્ઞાનની ધારણામાં સંતોષ, અપ્રયોજનભૂત વિષયમાં જાણ પણ બહુ હોય ને એની મહત્તા, અને એ બધા પ્રકારોને લઈને આત્માર્થની ગૌણતા એ વગેરે પ્રકારથી જે શુભ પરિણામ હોય છે કસાયની મંદતા વાળા એને પ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ કહેવામાં આવે છે. અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ ઓલોમાં શુભની મુખ્યતા છે, અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશમાં અશુભની પ્રધાનતા છે. અપ્રશસ્ત એટલે અશુભ, પ્રશસ્ત એટલે શુભ. પ્રત્યક્ષ સત્પુરુષના સમાગમને ગૌણ કરે અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ વાળો. પ્રત્યક્ષ સત્પુરુષના સમાગમને ગૌણ કરીને તેની સરખામણીમાં પોતાનું શાસ્ત્રનું અધ્યયન ગણે. હું તો બહુ ઊંચા ઊંચા શાસ્ત્રો વાંચું છું, ત્યાં બધી સાધારણ ચર્ચા ચાલે છે, આપણે તો બહુ ઊંચી વાતોમાં જવાવાળા. એમ કરીને એવી ગણના કરવી અથવા શાસ્ત્રો ઉપર ઊંચા ગુણસ્થાનથી પુરુષોના વચન ગણીને બધું ભાર દેવું. શાસ્ત્રો તો આચાર્યોના લખેલા છે, આ ક્યાં આચાર્ય છે? સત્સંગમાં નાની હોય તો પણ આચાર્યની વાત જુદી છે ને, આપણે એના ઉપર આપણું વજન હોવું જોઈએ. એ પણ અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ છે. હવે અહીંયા કોઈને એ પ્રશ્ન થાય કે શાસ્ત્રની મુખ્યતા કરી પછી અપ્રશસ્ત શબ્દ હું કરવા લગાડ્યો, એમાં થોડી ગંભીરતા છે કે એ પ્રકાર જે જીવમાં એ ભાવ વર્તતો હોય, એ પ્રકારનો ભાવ વર્તતો હોય એ જીવને અવશ્ય કોઈ ને કોઈ અંગત લૌકિક પ્રયોજન અંદરમાં હોય છે. સત્સંગને ગૌણ કરીને શાસ્ત્રને મુખ્ય કરે તો એને અપ્રશસ્ત શું કરવા કીધો? કે એના અભિપ્રાયમાં ક્યાંક અંગત રીતે એને કોઈ માન અથવા લોભના કારણે આ ઊંટી પ્રવૃત્તિમાં આવે છે. અને શાસ્ત્રને પ્રધાનતા આપે છે. એટલે નાની છે એને સમજી જાય છે કે આનામાં ગડબડ કંઈક મોટી છે. ભલે શાસ્ત્રનું અધ્યયન કરે છે પણ ગડબડ છે. એને પોતાને લાભ નુકસાનનો ખ્યાલ નથી કે હવે હું ક્યાં નુકસાન કરું છું અને મારો લાભ હું ક્યાં ખોઉં છું એ ખબર નથી રહેતી. મોટે ભાગે સત્સંગમાં માનાર્થે જતો હોય એવા જીવને આવું બને છે કે એનું માન સચવાય નહીં ત્યારે સત્સંગ છોડીને શાસ્ત્ર વાંચવા બેસી જાય. અને ખોટો આધાર લે કે આપણે તો શાસ્ત્રો તો વાંચીએ છીએ અને એ મહાન આચાર્યોના શાસ્ત્રો વાંચીએ છીએ, ઊંચા ઊંચા શાસ્ત્રો વાંચીએ છીએ. નાની એને નાળ પકડી કે આ જીવને અશુભ ભાવ છે. કેવો? અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ એટલે અશુભ પ્રકારનો શાસ્ત્ર વાંચવાનો અહમ ભાવ. સાદી ભાષામાં એમ કહેવાય, શાસ્ત્રીય ભાષામાં અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ એમ કહેવાય. કૃપાલદેવ આ વિષય એક બે પત્રમાં ખોઈ લો છે, સારી વાત કરી છે. ધ્યાન ન જાય, ઘણાનું ધ્યાન ન જાય એવી વાત છે. આત્મસિદ્ધિમાં તો એમણે એ વાત ખાસ નાખી એક ગાથામાં, અને એમાં તો સમર્થ દ્રષ્ટાંત આવ્યો કે પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં પરોક્ષ જીનો ઉપકાર. જીનેન્દ્રની વાણી શાસ્ત્રમાં છે, એ જીનેન્દ્રનો ઉપકાર છે તો પણ એ પ્રત્યક્ષ બરાબર છે. લોકોમાં એ વાત સમજણ નથી, એટલે એવું કહેનાર ને લખનાર નો વિરોધ થાય. એવું પોતાની પાસે લઈ આવે છે, પ્રત્યક્ષ કરવું છે, એટલે આવી વાતો કરે છે. બાકી ગરબડ છે આ વગર. ધર્મ પ્રવૃત્તિ કરીને પણ માન ઓછું છે, માનાર્થે કરવી છે પ્રવૃત્તિ. એ મોટી ગડબડ છે. નિજ માનાર્થે મુખ્ય ધર્મ પ્રવૃત્તિ કેવી રીતે મુખ્ય કરે છે? એનો બીજો અર્થ એ થાય છે કે ધર્મ પ્રવૃત્તિ ની અંદર વિનમ્રતા અતિ આવશ્યક છે. સાહેબો, એક એક વિમાન માં અસંખ્ય દેવો ની વસ્તી હોય, જેને આધીન ગણાતા હોય એની વસ્તી ગણાતી હોય, એનો રાજા. એક હિન્દુસ્તાનમાં 70 કરોડ ની વસ્તી છે અત્યારે, પણ કરોડો હોય અબજો હોય તો હજી સંખ્યામાં આવે. કરોડો ની જગ્યાએ અબજો હોય તો સંખ્યામાં આવે. હજી આ તો અસંખ્ય, એક વિમાનમાં અસંખ્ય દેવ એવા 32 લાખ વિમાન, એનો સેન્સા કહેવાય. મોટા મોટા લબ્ધિ વાળા પુણશાળી દેવો એની તહેનાત માં હોય. ભગવાન પાસે સાંભળવા બેસે એટલે ગરુડિયા ની જેમ બેસે. ગુરુદેવ તો એક્શન કરતા, એક્શન કરવાનું બતાડતા હતા, આમ ગરુડિયા ની જેમ બેસે. દ્રષ્ટાંત એવું સમર્થ આપતા, એના ઉપરથી દરેકે પોતાને ઉપર લેવાનું કે મને ક્યાંય અહંભાવ તો નથી થતો ને, હું ક્યાંય અહંભાવ તો કરતો નથી ને, મારું માન નો મને લક્ષ્ય રહેશે એવું તો કઈ બનતું નથી ને, અથવા માન ઘવાય ત્યાં કે મને ગડબડ તો નથી થતી ને, આ બધું ચેક કરી લેવું જોઈએ. નહીતર આત્માર્થે પણ ઉડી જશે. આત્માર્થે ને એવું ન થાય. આત્મનું કાંઈ જ નથી. આત્મા શું હોય કે હું કાંઈ જ નથી, બીજા પ્રશંસા કરતા હોય ની અંદર માં એમ લખું આપે કાંઈ નથી. ઓગણપચાસ થયા.
સિંધુ અપાર પર પ્રભુ કર્યો પતાર શ્રી પ્રભુ ચરણ કલે દરુ આત્મા થી સૌરી તો પ્રભુએ આપ્યો ભરતુ ચરણાદિ આદે આદિ આજથી ભરતો પ્રભુ આદિ દાસ દાસ હું દાસ છું આપ પ્રભુ નોલી શટ સ્થાનક સમજાવી રે નિનરલાલો જ્ઞાન થકી તલવાર એ ઉપકાર સ્વરૂપ સમજાવીના આનોદન સમજાયો એ પદનમુ શ્રી સદજોરવદન પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખદાન જેણે આવ્યો હારની એને સદા પ્રણામ દેહ છતાં જેની દશા પરદે હાથી ના ચરણમાં હો વંદનયણી હો વંદનયણી
પરમ કૃપાલ શ્રી સદગુરુદેવ જય હો દિનવાણી માતરો જય સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો.